તારીખ 21/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 339
નીચે છેલ્લો પેરેગ્રાફ છે. ઘણું કરીને સત્પુરુષના વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. શું કહેવું છે કે આધ્યાત્મિક શાસ્ત્ર સીધે સીધું કોઈને પોતાને મેળે સમજાતું નથી, અથવા સમયસર જેવું આધ્યાત્મિક શાસ્ત્ર હોય તો જીવ પોતાને મેળે આત્મજ્ઞાન પામી જાય એવી શક્યતા નથી. સંસ્કારી જીવની વાત એક બાજુ મૂકો, સામાન્ય રીતે બધા જીવની વાત છે. પણ એ જ શાસ્ત્ર જો સત્પુરુષથી શ્રવણ થાય તો આત્મજ્ઞાનનું કારણ બને છે. હેતુ એટલે કારણ અથવા નિમિત્ત. કેમ એમ શા માટે? કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી. આત્માનું જે પારમાર્થિક સ્વરૂપ છે ત્યાંનું અસ્તિત્વ નથી. વર્તવું એટલે અસ્તિત્વ હોવું. આત્માનું જે મૂળ સ્વરૂપ છે એ ત્યાં નિરૂપણ કરેલું છે, પણ તે આત્મા નથી. આત્મા સત્પુરુષમાં છે, એટલે સત્પુરુષ છે એ સજીવન પદાર્થ છે, શાસ્ત્ર છે એ કોઈ સજીવન પદાર્થ નથી. આ પ્રશ્ન થોડો બેસીને રૂબરૂમાં વિશેષ ચર્ચાયો હતો કે ગુરુદેવ અત્યારે પ્રત્યક્ષ નથી, એમની વાત ચાલી હતી, પણ ગુરુદેવને અમે સાંભળ્યા છે અને અત્યારે એમની વાણી છે એ ટેપમાં છે. અસલ ગુરુદેવ બોલે છે એ વાણીમાં, ઓરિજિનલ ટોન સંભળાય છે, એવી સરસ ટેપ છે. તો એનાથી અમે આત્મજ્ઞાન પામીએ કે ન પામીએ તો બેનશ્રી ના પડે,
બરાબર?
કેમ કે ટેપ છે એ જળ છે, એમાં આત્મા નથી. ત્યારે પ્રશ્ન થોડો આગળ ચાલ્યો કે અત્યારે એવી શોધ થઈ છે કે ગુરુદેવ વિડિયો ટેપ પણ છે, એમાં ગુરુદેવ બોલતા ચાલતા જોવામાં આવે છે. ક્યારે પ્રત્યક્ષ હતા ત્યારે પણ અમે એમને જોતા હતા અને સાંભળતા હતા એક સાથે, અત્યારે પણ વિડીયો ટેપમાં એમ જ છે. તો એ વિડીયો ટેપ થી એમને આત્મજ્ઞાન થવાનું નિમિત્ત થાય કે ન થાય એની પણ ના પાડી છે બેનશ્રીએ, એની પણ ના પાડી છે. એની સજીવન મૂર્તિ જોઈએ એમાં. કેમ કે જડ અને ચૈતન્ય નો જે ભેદ છે એ ભેદ છે, તે આત્મા નથી. પરિણમન નથી ત્યાં, એ જડ પરમાણુ નું પરિણમન છે, ત્યાં ચૈતન્ય નું પરિણમન નથી. કેમ કે ચૈતન્ય ની એમાં હયાતી નથી, પરિણમન નથી એનું કારણ એ છે, હયાતી નથી. એમ કે આત્મા વગર નો દેહ તો હાલતો ચાલતો ન હોય, પણ આત્મા તો હાલતું ચાલતું બોલતું દેખાય. પણ આત્મા તો નથી નથી જ ને, ત્યાં આત્મા થોડો છે. વાસ્તવિક વાસ્તવિકતા શું છે? પરમાર્થ આત્મા એટલે વાસ્તવિકતા શું છે? કે આત્મા નથી ત્યાં. પ્રત્યક્ષ યોગ નું મહત્વ ઘણું છે એમ કેવું છે. મૂળ વાત તો બીજી છે. કોઈ પણ વ્યક્તિને એ વ્યક્તિની અનુપસ્થિતિમાં ગેરહાજરીમાં પરોક્ષતામાં ઓળખાણ ન થાય. ઓળખાણ પ્રત્યક્ષ પરિચયથી જ થાય, કેમ કે ઓળખાણ છે બહુ ઊંડી ચીજ છે. તમે ઘણા વર્ષનો ભલે ગમે એટલો સંબંધ હોય, પાડોશમાં રહ્યા હોય વર્ષો સુધી, પછી સગાઈ સંબંધ થઈ જાય છે ને આપણે, હે, પછી જ ખબર પડે કોણ કેવું છે. આટલા વર્ષ તમે હારે પાડોશમાં રહ્યા ને તો નહોતા ઓળખ્યા અમે, કેવું જ પડે. આપણે ગુજરાતીમાં કહેવત છે, સોનું જુઓ ઘસી અને માણસ જુઓ વસી. જ્યાં સુધી તમે એની સાથે વસવાટ ન કરો ને ત્યાં સુધી તમને એની ઓળખાણ ન થાય. તો સત્પુરુષને ઓળખવા એ તો ઘણી ઊંડી વાત છે. એની સાથે તમારે ઘનિષ્ઠ પરિચય કરીને વસવું પડે. ત્યારે તમને એની ઓળખાણ થાય, એ પહેલું સંકેત થાય. પછી બીજું ને ત્રીજું સંકેત થાય. એટલે સત્પુરુષ વિના કોઈને એમને એની વાણીથી પેલું સંકેત કેવી રીતે થાય? સત્પુરુષની તો ઓળખાણ જ થઈ નથી, તો આત્માની ઓળખાણ તો થાય જ ક્યાંથી? જ્યાં પહેલું સંકેત થવાનો પ્રસંગ નથી ત્યાં બીજું ને ત્રીજું થવાની ક્યાં વાત રહી? એટલે પ્રત્યક્ષ સત્પુરુષના યોગ વિના અને એ યોગમાં પણ ઓળખાણ થયા વિના કોઈને સમય દર્શન થાય નહીં. યોગ થયો, સંયોગ થયો માટે સમ્યક દર્શન થાય એમ નથી. એ તો અનંતવાર થઈ ગયો. તીર્થંકર પાસે પણ જે આવ્યા એ સત્પુરુષ જ્ઞાની પુરુષ છે, મહાજ્ઞાની પુરુષ છે, સજીવન મૂર્તિ છે. ઓળખાણ તો થવી જોઈએ ને. ઓળખાણ વગર બધું નકામું છે. ઓળખાણ થવી એ કોઈ સાધારણ વાત નથી. વિતરાગની ઓળખાણ નથી થતી, કેમ કે પરિણમન બહુ સૂક્ષ્મ છે. શુક્લ ધ્યાનનું પરિણમન છે, ત્યાંથી પકડાય. મન વચન કાયાના યોગ છે એ શાંત છે, ધ્યાનસ્થ અવસ્થા છે. પણ એ તો અન્ય મતમાં કોઈ એવી રીતે ધ્યાનસ્થ સમાધિ લે છે? અન્ય મતના સાધુ બાબાઓ સમાધિ નથી લેતા, કોઈ પાણીમાં કોઈ જમીનમાં દટાઈને સમાધિ લે છે કે નહીં? તો એવી રીતે બાહ્ય દ્રષ્ટિએ તો વિતરાગી નથી ઓળખાતા. એનું પણ અંતરંગ પરિણમન જયારે પકડાય ત્યારે જ ઓળખાય છે. સસન ચુમ્બોતર માં એ વિસ્તારથી કૃપાળુદેવે વિષય લીધો છે. જ્ઞાની અને મુનિ છે એ છદ્મસ્થ છે, એટલે એમના કેટલાક રાગ અને રાગ અનુસારની મન વચન કાયાની ના પરિણામની ક્રિયા જોવામાં આવે છે. અને એમનો ઉપદેશ વિતરાગતાનો છે, એટલે બાહ્ય દ્રષ્ટિ જીવને શંકા પડે છે. વાત કરે છે વિતરાગતાને અને પોતે રાગમાં ઉભેલા જોવામાં આવે છે. એટલે એનો ઉપદેશ એને જલ્દી ચડતો નથી. તમે શંકા કરો તો એનો ઉપદેશ ન ચડે. કેમ કે શંકા કરો એનો અર્થ શું કે વિશ્વાસ નથી. સામાન્ય ડાક્ટર હોય ને એ એમ કે છે કે તમે ડાક્ટરમાં ને દવામાં વિશ્વાસ હોય ને તો તમે દવા કરજો, નહીં તો તમને દવાની અસર નહીં થાય. કે છે કે નહીં, તમને શ્રદ્ધા છે આ ડાક્ટરમાં, તમને શ્રદ્ધા છે એની આપેલી દવામાં શ્રદ્ધા છે તો તમને મળશે એમ કે છે. અને તમને વિશ્વાસ જ ન હોય ને શંકા હોય તો એનો ઉપદેશ ચડે કેવી રીતે? શંકા બાહ્ય દ્રષ્ટિમાન જીવને પીડા વિના રહેતી નથી. એટલે આમ નામ પહેલા સંકેત વિના જ અનંત કાળ જાય છે. સજીવન મૃત્યુનો યોગ તો દુર્લભ છે, પણ એવો યોગ પણ અનંતવાર મળ્યો છે ખરો જીવને. પરિસ્થિતિ આ રહી છે, બાહ્ય દ્રષ્ટિમાન પોતે રહ્યો છે, પોતે અંતરદૃષ્ટિથી ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી, પરિચય કર્યો નથી, પરિચય કરીને ઓળખ્યો નથી, એટલે પહેલું સંકેત નથી થયું, એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી થઈ. બીજો ત્રીજા સંકેત થાય છે. ઓળખાણ થઈ ગઈ હોય તો કઈ એવું નથી કે બીજું સંકેત ક્યાંય એની હાજરીમાં થાય છે ને ત્રીજું સંકેત ક્યાંય એની હાજરીમાં થાય છે એવું કઈ જરૂરી નથી. પહેલું સંકેત એમની હાજરીમાં થાય છે, પરિચય થઈને ઓળખાણ થયા પછી. બીજા ત્રીજામાં એ નિયમ નથી લાગુ પડતો એમની હાજરીનો. આપણે સોગાનીજીનો દ્રષ્ટાંત લઈએ. પહેલા વ્યાખ્યાનમાં એમણે ઓળખ્યા ગુરુદેવશ્રીને, પછી એમને બીજું ને ત્રીજું સંકેત તો ક્યારે થયું કોઈને ખબર નથી, પણ રાત્રે એમનું ધ્યાનમાં થયું ત્યારે ક્યાં ગુરુદેવની સામે બેઠા હતા, ઓળખાણ થઈ ત્યારે સામે હતા, સામે હતા ત્યારે ઓળખાણ થઈ, નહીતર ન થાત. ફોટો તેમણે જોયો તો આત્મધર્મમાં, એથી ઓળખાણ ન થાય. વાણી પણ એમની, વ્યાખ્યાન પણ એની અંદર લખેલું હતું, એથી ઓળખાણ ન થઈ. એ વ્યાખ્યાનમાં લખ્યું હતું કે જ્ઞાન ને રાગ જુદા છે, એમ કે તો ભેદ જ્ઞાન ઉપર પ્રવચન આપતા હતા રોજ, મુખ્ય વિષય જ એમનો એ હતો પ્રવચનનો. તો ત્યાં એમને ભેદ જ્ઞાન ન સમજાણું, પણ જયારે રૂબરૂ એમને સાંભળ્યા ત્યારે સમજાણું. કેમ કે જે લખાણ હતું ને એમાં ટોન નતો, પ્રત્યક્ષ સાંભળ્યું એમાં પરિણમન નો ટોન હતો. વાત વાતમાં ફેર પડે છે કે નથી પડતો? આનો ટોન ફરી ગયો છે, નથી કહેતા આપણે, કબૂલ કરે છે પણ ટોન ફરી ગયો છે કે ને? એમનો જે આત્માના અનુભવનો ધ્વનિ, આંતરધ્વનિ હતો, એમની વાણી પ્રત્યક્ષ વાણીમાં જ બહાર આવે છે, સમજાય છે, પરિચય થાય છે, ઓળખાણ થાય છે. એ લખાણમાં ટોન નથી હોતો. ભલે લખાણમાં આશ્ચર્ય ચિહ્ન મૂક્યું હોય તો આશ્ચર્ય સમજાય, પ્રશ્ન ચિહ્ન મૂક્યું તો પ્રશ્ન સમજાય, પણ સાદી વાતમાં ટોન શું હોય? શબ્દો એ શબ્દો છે, એમ ઘણો ફરક પડે છે. કૃપાળુ દેવ ને જ્ઞાનમાં એવી રીતે આવેલું કે આ જીવ ખૂબ જ સુપાત્ર છે અને એની જ્ઞાન પ્રાપ્તિ મારા નિમિત્તે થાય એમ પોતે પણ ઈચ્છતા હતા. એટલે એમણે 249 પત્રમાં એ વાત લખી કે અમારા હાથે તમને જ્ઞાન પ્રાપ્તિ થશે તો અમે અમારું એ પરમ સૌભાગ્ય સમજશું, એ અમારું સંસદ ભાગ્ય સમજશું, એવું પાછું લખ્યું. એટલે પોતે ઈચ્છતા હતા, છતાં એમની ઈચ્છા અનુસાર થાય એવું બધું બનતું નથી. એમ મોડું થોડું ઈચ્છતા હતા કે 6-7 વર્ષ નીકળી જાય એવું થોડું ઈચ્છતા હતા. તો એ જીવને આજે લાભ થતો હોય તો કાલ શું કરવા ઈચ્છે? પણ એ તો એમની યોગ્યતા પાકે ત્યારે થાય. એમનો સહવાસ ઘણો હતો, એમની ઓળખાણે થઈ ગઈ હતી. પણ એ આત્માની ઓળખાણ થવા માટે જે એમને યોગ્યતા નિર્મળતા આવવી જોઈએ, એ નિર્મળતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આત્માની ઓળખાણ થાય નહીં. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી આત્માનો અનુભવ થાય નહીં. એટલે એ યોગ્યતાની રાહ જોવી પડી. ત્યારે એ યોગ્યતા પાકી બરાબર, ત્યારે એમને ડર લઈ ગયા. કદાચ એ પ્રસંગ ન બન્યો હોત તો પણ સૌભાગભાઈ પાયમા વગરના ન રહેત, કેમ કે ઓળખાણ થઈ ચૂકી હતી. પામત ખરા, પણ કદાચ ક્યારે પામત એ કેવું મુશ્કેલ છે. કોઈ તત્કાળ પણ પામે છે અને કોઈને સમય પણ લાગે છે, જેવી જેની યોગ્યતા. એમની યોગ્યતા અનુસાર બધું કાર્ય થયું, કૃપાળુ દેવામાં નિમિત્ત પડ્યા. મોહની ગ્રંથિની વાત છે. મોહ પાતળો પાડે છે કોઈ કોઈ જીવ અને તોડવાનો પ્રયત્ન કરે છે, એમાં પણ પાછો પુરુષાર્થ ચાલતો નથી અને વળી પાછો મોહની તીવ્રતામાં આવે છે. અયથાર્થ પ્રકારે દર્શન મોહ મંદ પીડ્યો હોય તો આવું બને છે ખરું. યથાર્થ પ્રકારે જ્ઞાનીના માર્ગે ચાલતા અનુક્રમે જે દર્શન મોહ મંદ પડે છે એમાં પ્રાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. એટલા માટે ક્રમનું મહત્વ ઘણું છે, એટલા માટે ક્રમનું મહત્વ ઘણું છે. કેમ કે વ્યવસ્થિત કામ થયું છે અને દરેક સ્ટેજ પરિપક્વ અવસ્થાએ ઉપરના સ્ટેજમાં પહોંચે એવી પરિસ્થિતિ સહજ આપોઆપ આત્મામાંથી ઉત્પન્ન થાય છે. કેવી રીતે? કે કોઈ જીવને પહેલા જ પગથિયાનો આપણે વિચાર કરીએ કે કોઈ જીવને પરિભ્રમણની ખૂબ વેદના, ચિંતનમાંથી વેદનામાં આવી ગયો એ જીવ, અતિશય વેદનામાં વૈરાગ્યને ઉદાસીનતાની ઉત્પત્તિ સહજ છે કે નહીં? છે કે નહીં? હે, તો એ પહેલા સ્ટેજની સાથે બીજું સ્ટેજ જોડાયેલું છે. બરાબર ઉદાસીનતામાં અને ચિંતનામાં રહીએ અને માર્ગની ઝૂરણા ઉત્પન્ન થાય તો એને આ કોઈ પણ ભોગે આ સંસારમાંથી છૂટી જવું છે એવો નિર્ધાર, એવું પૂર્ણતાનું લક્ષ્ય આપોઆપ જ અંદરથી ઉત્પન્ન થાય છે. એ ભાવેને આત્મામાંથી આવે છે, આપોઆપ જ આવે છે. જેને શીઘ્ર સંસારથી મુક્ત થવું છે એને એ મુક્ત થવાનું પ્રયોજન છે, એને સૂજ આવે છે કે હું આમ બંધાવ છું, આ મારો મોહ મને બાંધે છે, આ મોહ મારે છોડવો જોઈએ. એ સૂજ એને અંદરથી આવે છે. જે પ્રયોજનની દ્રષ્ટિ એને સાધ્ય થાય છે. એ પ્રયોજનની દ્રષ્ટિ જયારે તીખી થાય છે, બળવાન થાય છે, જોરદાર થાય છે, ત્યારે એનું અંતર અવલોકન સહેજે જ ચાલે છે. કેમ કે નુકસાન તો વર્તમાનમાં થાય છે, એટલે વર્તમાન દશા ઉપર એનું અવલોકન ચાલે છે અને એથી એને એ દશામાં થતા અપરાધો એના બધા પડખાઓ ચોખ્ખા થવા માંડે છે. પોતે કઈ રીતે ભૂલ કરે છે, કઈ રીતે પોતે ભૂલીને સંસારમાં ડૂબી જાય છે એનો ખ્યાલ આવે છે. એ અવલોકન જેમ જેમ સૂક્ષ્મ થાય છે એમ પછી પોતાના સ્વરૂપ અવલોકનમાં જ્ઞાનમાં આવે છે. જ્ઞાન ને રાગનો પરિચય થવાથી બંને જાતિ, સ્વભાવ જાતિ અને વિભાવ જાતિની ઓળખાણ થઈ અને સ્વરૂપની ઓળખાણ થાય છે. એ દરમિયાન પહેલા વચ્ચે સત્પુરુષ કોઈ આવી જાય છે ને એની ઓળખાણ થાય છે. પણ એ પૂર્ણતાના લક્ષ પછી દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે, પ્રાપ્ત ઉપદેશનું અવધારણ થયે અને અંતરાત્મ વૃત્તિ ઉત્પન્ન થયે, સત્પુરુષ કે વિતરાગની ઓળખાણ થાય, સાચી ઓળખાણ થાય અને એ ઓળખાણ એને વિશેષપણે આત્મકાર્ય થવાના પુરુષાર્થમાં પ્રેરક બળ જેવું કામ કરે છે. બળ ઘણું હોય છે, એ જે કામ કરી લે છે કાળે કરીને એનું કામ એ કરી લે છે અને આપોઆપ જ થાય છે.
યથાર્થ પ્રકાર દર્શનમાં જેનું મન નથી થયું અને ઉપશમ વૈરાગ્ય આવ્યું છે છતાં જ્ઞાનીની ઓળખાણ એને નથી થઈ, એમ લેવું ત્યારે?
જ્ઞાનીની ઓળખાણ નથી થઈ, સત્પુરુષની ઓળખાણ નથી થઈ, એટલે એ જીવ શું કરે છે કે સત્સંગ કરે છે, મુમુક્ષુઓ વચ્ચે સત્શાસ્ત્ર વાંચે છે, વૈરાગ ઉપશમ મારીએ છે. પણ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ્ય એની ઓળખાણ કરવાનું એનાથી બનતું નથી, એ વાતની ખામી રહી જાય છે. માટે એ ગ્રંથિભેદ નથી કરી શકતો, મોહને તોડી નથી શકતો. મોહને મંદ કરે છે, એ મંદ કરેલા મોહનું પાછું તીવ્રપણું થવા થતા વાર નથી લાગતી, એનું નામ પાછો વળી ગયો. ગ્રંથિભેદ કરતા પહેલા પાછો વળી ગયો. યથાર્થ પ્રકારે દર્શન મોહ મંદ કરવાની શરૂઆત થાય તો ઉત્તરો ઉત્તર એ દર્શન હું પાછો મંદ થતો જાય, મન થતો જાય, મન થતો જાય અને અંતે નાશ પામવા યોગ્ય પરિસ્થિતિમાં આવીને નાશ પણ પામી જાય. એ એક વ્યવસ્થિત અનુભવ સિદ્ધ વિશે કૃપાળુદેવે નિરૂપણ કર્યો છે, તે અનુભવ સિદ્ધ વાત કરી છે. સત્પુરુષની ઓળખાણ થયા પછી સત્પુરુષના ગુણો પ્રત્યેનો જે બહુમાન ભાવ, ભક્તિ ભાવ, પ્રેમ ભાવ, એ દર્શન મોને ગાળી નાખે છે. આમ દર્શનનો બહુ બળવાન છે, એને ગાળવો એ સહેલો નથી. આ જીવે ત્યાગ કરીને ગાળવા માટે ઘણા પ્રયોગો કર્યા છે અને દીક્ષા સુધી પહોંચી ગયો સર્વસંગ પરિત્યાગ કરીને. પણ સત્પુરુષ પ્રત્યેની પરમ ભક્તિથી જે દર્શનમાં ગળે છે એ એવી રીતે ગળે છે કે નાશ થયે છૂટકો. 194માં પત્ર કૃપાળુદેવનો સ્પષ્ટ છે આ વિષય. અમને પણ જ્ઞાન પ્રાપ્તિ આથી થઈ હતી. શું થયું કે સત્પુરુષ ઓળખાણ થયે તેમના પ્રત્યે અચલ પ્રતીતિ આવી. કેવી પ્રતીતિ આવી? અચલ પ્રતીતિ આવી. અચલ પ્રતીતિનો અર્થ શું? કે કોઈ પણ પરિસ્થિતિમાં એ પ્રતીતિ ચલાયમાન ન થાય. માનો કે જ્ઞાની પુરુષ તમને સરાસર અન્યાય કરે, ન્યાય જોયા વગર અન્યાય જ કરી નાખે, ચાલો લ્યો ન્યાય અન્યાય ની કઈ વિચાર કર્યા નહીં, તમને શંકા પડે કે ન પડે? અચલ પ્રતીતિ આવી હોય તો ન પડે ને, નહીતર પીડ્યા વગર રહીએ ને.
અચલ પ્રતીતિ એટલે આશય ભક્તિ લઈશું કે
એટલે સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ એમ શબ્દ લીધું છે. સમ્યક પ્રતીતિ લીધી છે, સમ્યક એટલે સાચી. મારા માટે જ આવ્યા છે, એની વાણીની અસર જ એને એવી રીતે થાય કે નહીં, હું તરી ગયો એમ જ લાગે, તરી જવાનો જ હવે આ યોગ બન્યો છે, હવે હું તરી દઈશ, એવી સમ્યક પ્રતીતિ આવે છે. એટલે આત્મામાંથી એવી પ્રતીતિ આવે છે. સમ્યક પ્રતીતિ ને અચળ પ્રેમ આવે છે, એનો પ્રેમ ચલિત ન થાય. અન્યાય કરે તો ત્યારે તો પ્રેમ ચલિત થાય કે ન થાય? સમ્યક પ્રતીતિ ને અચળ પ્રેમ બે શબ્દ હોય ત્યારે એ જીવની અંત જ્ઞાન દશા ઉત્પન્ન થયા વિના રહેતી નથી, એ વાત એમણે કીધી છે. અમને પણ જ્ઞાન પ્રાપ્તિ એથી જ થઈ હતી, એ વાત એમણે 194 માં પત્રમાં લખી છે. એટલે આ એક સંસારના અનંતકાળમાં, સંસાર અનંતકાળથી ચાલ્યો આવે છે, એ અનંતકાળની એક અપૂર્વ ઘટના છે, અને એ અપૂર્વતા પોતાને ભાષે પણ છે. આવું કોઈ દિવસ ભજ્યું નથી જે આ ભાવમાં ભજ્યું હોય, પતી ગયું હોય, મારું કામ થયું. કોઈ પણ પરિસ્થિતિમાં એ વિચલિત થતો નથી, વિશ્વાસ પણ વિચલિત થતો નથી અને પ્રેમ પણ વિચલિત થતો નથી. એવી વાત છે. મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, એમાં પેલા એમ એટલું પણ લખ્યું છે, કોઈ શુભ કર્મ ના ઉદયે, એટલે કે પ્રત્યક્ષ યોગ છે એ બહુ મોટો શુભ કર્મનો ઉદય છે. પ્રત્યક્ષ યોગ છે એ બહુ મોટો પુણ્ય કર્મનો ઉદય છે, એની ક્વોલિટી જુદી છે. દેવલોકના દેવોની સંપત્તિનો પુણ્યને એની સાથે તુલના ન કરી શકાય, કેમ કે જાત ફેર છે, એની મેળવણી ન કરી શકાય, બરાબરી ન કરી શકાય. કોઈ શુભ કર્મના ઉદયે અને જીવને દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, એ પૂર્ણતાનું લક્ષ્યમાં દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, અને પ્રાપ્ત ઉપદેશ અવધારણ કરીએ એટલે પોતાને લાયક હોય સીધું ધારણ કરી લઈએ, પોતાની ભૂમિકા યોગ્ય ઉપદેશ મળે એટલે એનું સીધું જ અમલીકરણ કરે છે, એમાં એ વાર નથી લગાડતો. કેમ કે એ ઉપદેશ છે એને એ પોતાના માટેની સિદ્ધિ આજ્ઞા સમજે છે. શું સમજે છે? સિદ્ધિ આજ્ઞા સમજે છે, અને એ આજ્ઞા ઉપર પગ દેવા માંગતો નથી. એની આજ્ઞા ઉપર પગ મૂકીને મારાથી ચાલી શકાય નહીં, પ્રાણ ના ભોગે પણ. પ્રાણ થી વધારે કઈ નથી, પ્રાણાંતે પણ મારે આજ્ઞા શિરો ધારી છે. પછી બીજા કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા ના સંયોગો જોવાનો પ્રશ્ન રહેતો નથી. પછી પોતાની ઈચ્છા અપેક્ષા આશાઓ એ કઈ જોવાની રહેતી નથી. કેમ કે એ તો ઉદાસીનતામાં જ એ વસ્તુ તો ટાળી છે. બીજા એટલે આધ્યાત્મિક શાસ્ત્ર આત્મજ્ઞાન નું નિમિત્ત સત્પુરુષના યોગે થાય છે એમ કેવું છે. સીધું નિમિત્ત થતું નથી, કેમ કે ત્યાં આત્મા વર્તતો નથી, ત્યાં આત્માની હયાતી નથી, અહીંયા આત્માની હયાતી થાય છે. ત્યાં સત્પુરુષ જ નથી તો સત્પુરુષ પ્રત્યેની અચલ પ્રતીતિ, અચલ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવે નહીં તો ઓળખાણ નો પ્રશ્ન ક્યાં રહ્યો? પેલું સંકેત જ ક્યાં રહ્યું? એ તો કયો શાસ્ત્ર નું બહુ માન કરે તો બહુ તો હોનાથી પૂઠું વઢાવે, બહુ તો હોના ના પાના કરે શાસ્ત્ર ના બનાવવું પત્ર કુંદન ના, કુંદન એટલે સોનો, બનાવવું પત્ર કુંદન ના રત્નો ના અક્ષરો લખે, મધુ મધુ શું કરે? આત્માની વાત જુદી છે. જે સજીવન મૂર્તિ છે એમાં આત્મગુણો પ્રગટ થયા છે. શું છે? એ ગુણ જેવાય છે, ગુણ ના દર્શન થાય છે ત્યાં. આ બહુ મોટી વાત છે. આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એ અનંત દિવ્ય ગુણો નો ભંડાર છે. એ ગુણો પ્રગટ્યા છે સત્પુરુષ માં. બારમા ભલે અટપટી દશા હોય છે, તો બસ 17 માં લીધું કે 12 માં એવી અટપટી દશા વર્તે છે. છતાં પણ એટલું પચાવી જાય છે કે ખબર નથી પડતી કે આ શું કરે છે, અંદર ને બહાર શું કરે છે, અને અંદર બીજું શું કરે છે ખબર નથી પડતી. કોઈ ઓળખે છે એનો બેડો પાર થાય છે. એવી વાત છે. ચેષ્ટાઓ છે એમાં હાવભાવ વ્યક્ત થાય છે, એમના ભાવો બની પણ અભિવ્યક્તિ થાય છે. એમના નેત્રોમાં પણ એની અભિવ્યક્તિ થાય છે. કેટલીક પત્ર માં એમણે લીધું, પણ 172 માં, કે મૌન પણ સ્વરૂપ સ્થિતિ, સ્વરૂપ સ્થિરતા નો નિમિત્ત બને છે. સત્પુરુષ નું મૌન પણ સ્વરૂપ સ્થિરતા નો નિમિત્ત બને છે ને? આવશ્યક નથી આવતો, આપણે મૂળ શબ્દો કાઢી લ્યો.
નીચે
સત્પુરુષ ની મુખાકૃતિ નું હૃદય છે અવલોકન કરવું. ઓલું મૌન શબ્દ લીધો છે ને, બસો 49 માં છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષ નું ચિંતન કલ્યાણકારક છે, તે દર્શન મોહને મંદ કરે છે. ભૂતકાળમાં થઈ ગયા હોય બે ચાર કૃપા ભૂતકાળ, તો આપણે એમનો મહિમા કરીએ, એમનું ચિંતન કરીએ, દર્શન મોહ ઘટે. તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, સ્વરૂપ સ્થિતિનું કારણ થઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તે તેમાં સ્મરણ થી નથી સમજાતું. જીવે શું કરવું એના સ્મરણ થી નથી સમજાતું. મહાવીર ભગવાન થઈ ગયા 2500 વર્ષ પહેલા, આપણે એમની ભક્તિ કરીએ, દેરાસરમાં પ્રતિમા બિરાજમાન કરીને ભક્તિ કરીએ. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે, એટલે વગર બોલે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છે. અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું, એટલે પ્રત્યક્ષ યોગનું, અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. એનું ફળ સમ્યક દર્શન ન કીધું, મોક્ષ કીધું. કેમ કે છેવટે મોક્ષ થશે ને એનો, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, તે પોતે જ મોક્ષ ની મૂર્તિ છે. એમ કીધું, કહી દીધું.
એમને ક્યાં એવું બી લખ્યું કે બાહ્ય દશા થી અમારી બાહ્ય દશા થી બી અનંત જીવો હજારો જીવો.
હા, બાહ્ય દશા નો પણ કેટલા જીવો નો ફાયદો થાય, તો અંતરંગ દશા ની તો વાત જ શું. થોડોક આમાં જરા ઊંડા ઉતરીએ કે એમનું જે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થાય છે, એટલે મૌન દશામાં સ્વરૂપ સ્થિતિ થવાનું કારણ શું. મોટા ભાગે તો જે ભાવો છે વાણીથી સમજાય છે, તો કે નહીં ભાવો આંખોથી પણ સમજાય છે, અને એ વાણી કરતા પણ વધારે સારી રીતે સમજાય છે. કોઈ માણસ ન બોલે ને તો આપણે કેમ કહી દઈએ છીએ હવે એમને આંખોમાં ફેરફાર હતો. આપણને જોયે ત્યારે એની આંખ હસતી હતી, અત્યાર સુધી શું કે આંખ હસતી હતી એમ કે છે કે નહીં માણસ. હે, આ વખતે અમે ગયા ને ત્યારે એવું કઈ લાગ્યું નહીં, બોલતા હતા પહેલાની જેમ જ બોલે કે આવો પધારો બેસો શું લેશો શું નહીં, પણ એમની આંખમાં નહોતી હસતી. ભાષા એ નહીં રહી ગઈ, ભાવ ફેર્યો કે ન ફેર્યો. એમ નાની પુરુષના નેત્રોમાં કઈક દેખાય છે, એ જે કઈક દેખાય છે એ આત્મભાવ દેખાય છે. ગોગો વાત નથી, જે કઈ દેખાય છે એ આત્મભાવ દેખાય છે. માટે આત્મભાવ છે એ બીજા જીવને આત્મભાવની ઉત્પત્તિ થવાનો નિમિત્ત પડે છે. એટલે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ સંભાવે છે. હવે આંખ ઉપરથી આત્મભાવ વાંચવો અને શાસ્ત્રના શબ્દોથી આત્મભાવ વાંચવો બે માં ફેર છે એમ કે એમ અહીંયા 706 માં કહેવા માંગે. આધ્યાત્મિક શાસ્ત્ર છે, આત્મજ્ઞાન નું નિમિત્ત ગણાય, પણ એ સત્પુરુષના વચને એમને સીધું નહીં. એવું રહસ્ય છે થોડું એમાં. માણસ રડે ત્યારે એના હોઠ ફરી જાય, એનું નાક ફરી જાય, આ બધા અવયવો ભલે નાના 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 છે પણ ઘણા ભાવો વ્યક્ત કરે છે, કરે છે કે નહીં. માણસ કઠોર બોલે ત્યારે એના હોઠ બીજી રીતે હોય, મૃદુતાથી બોલે ત્યારે એના હોઠ બીજી રીતે હોય, પ્રેમથી બોલે ત્યારે બીજી વાત હોય, કડવાશથી બોલે ત્યારે બીજી વાત હોય. બને છે કે નથી? નથી સમજાતો? સારી રીતે સમજાય એટલે એક વર્ષનું બાળક એ સમજે છે. આપણે તો વધારે ઉઘાડવાળા છીએ પણ એક વર્ષના બાળકને બહુ ઓછું ઉઘાડવાય ને, એની માનવ હાથ પર કહેશે અને કોને તેડ્યું એને એને ખબર પડે. આ તો આપણા ઘરમાં રોજ ને સમજી શકીએ એવી વાત છે કે હાવભાવને મુખમુદ્રા ઉપરથી કે શરીરની ચેષ્ટા ઉપરથી સારી રીતે વાંચી શકાય છે. પણ એ પ્રત્યક્ષ યોગ્ય બને, પરોક્ષ થઈ ગયા હોય એનું કઈ ખબર ન પડે. ભલે એમના ગુણાનુવાદ ગમે તેટલા પરોક્ષતા કરવા પરોક્ષમાં કરવામાં આવે, પરોક્ષી પરોક્ષ ને પ્રત્યક્ષી પ્રત્યક્ષ. એનું કારણ એ છે કે પ્રત્યક્ષ વિદ્યમાનતાની અસર બહુ આવે છે. તમે ટીવીમાં સિનેમામાં એક એક્ટરને જુઓ છો અને એ જ માણસ રૂબરૂ રસ્તા ઉપર તમે જોવો છો, એમાં કેટલો ફેર છે? એના તમે હજારો પોસ્ટ જોયા હશે, જુદી જુદી પ્રવૃત્તિવાળા. એ માણસ તમે એક જ પ્રવૃત્તિમાં તમને રસ્તા ઉપર આવતો જોતો દેખાય, કેટલો બધો ફેર છે. ઇન્ટરેસ્ટ આખો જુદી જ રીતે ક્રિએટ થાય છે. તમે એને પડદા ઉપર જુઓ ને તમે એને પ્રત્યક્ષ જોવામાં તમારા રસનો ફેર છે. આનો પ્રત્યક્ષ ને પરોક્ષમાં રસનો ફેર પડે છે. અહીંથી લોકો શારજા ટિકિટ ખર્ચીને જોવા જાય છે ક્રિકેટને મેચ ને એક જ એંગલથી એને દેખાય છે અને એમાં મટકું મારે તો ફટકો વીયો જાય ને કેચે વીયો જાય ને બધું વીયો જાય. ત્યારે ટીવી ઉપર 10 કેમેરાથી એને એક્શન રિપ્લે સ્લો મોશનમાં બતાડી શકાય છે. છતાં જે પ્રત્યક્ષમાં રસ આવે એ પરોક્ષતામાં રસ ન આવે. આખો આધાર તમારા પરિણામના રસ ઉપર જ છે. જે અધ્યાત્મ રસ પ્રત્યક્ષ યોગમાં પ્રગટ થાય એ પરોક્ષમાં કોઈ રીતે ન થાય. અમે તો અનુભવ કર્યો છે ગુરુદેવને પ્રત્યક્ષ 24 વર્ષ સુધી સાંભળવાનો યોગ બન્યો છે. અત્યારે એમની વિડીયો કેસેટ જોઈએ કે એમની ટેપ સાંભળીએ, એ પ્રત્યક્ષ હતા ત્યારે આખું સોનગઢ જીવતું લાગતું હતું. એક જ વ્યક્તિની હયાતીથી આખું સોનગઢ જાણે જીવંત હોય એવું લાગતું હતું. અત્યારે એ જ વાણી ટેપમાંથી બોલે છે ને એવો જ અવાજ આવે છે. પણ મળદું અને જીવતું એમાં ફેર એ ફેર, અચેતન ને ચેતન માં આપણો ફેર છે, બહુ ફરક પડે. એનો રસ જ જુદો આવે. તો અરે ન બોલો ને બેઠા દર્શન કરો તો તમારા પરિણામ ફરી જાય. પ્રત્યક્ષ યોગે તો બોલે નહીં પણ ખાલી દર્શન માત્ર થી પરિણામમાં ફેર પડે. એ જ ગુરુદેવ નો ફોટો છે, ફોટો એ ફોટો છે. ગુરુદેવ ગુરુદેવ છે, બહુ મોટો ફેર છે. રસ ફરે છે, રસમાં બહુ મોટો ફેર પડે. એટલે સવળો રસ અને અવળો રસ એટલો અવળો રસ, રાગ રસ, વિભાવ રસ નુકસાનકારક છે, એટલો જ આત્મરસ ફાયદાકારક છે. આ આત્મરસ ની વાત છે. રસ વગરનું બધું નિરસ ફિક્કું છે, રસ ઈ રસ છે. એટલે એમ કહ્યું કે આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂ વૈરાગ ઉપશમ આદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. જ્ઞાન આપોઆપ આવશે એમ કે છે. એટલે એમાં શું કીધું એમને કે બહુભાગ જેવું આવી ભૂલ કરે છે, જલ્દી એમનાથી જ્ઞાન મેળવી લેવા માટે પ્રયત્ન કરે છે કે તમે એમને જલ્દી જ્ઞાન આપો. એના માટે પ્રશ્નો પૂછે, ચર્ચા કરે અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે માનો કે વ્યાખ્યાન સાંભળે, પ્રવચન સાંભળે, અને ઘરે જઈને એટલો ને એટલો મોહ કરે, આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી પત્ની, આ મારા મા બાપ, આ મારા ભાઈ, પોતા પણ એ મોહ છે. મોહ એવો ને એવો હજ્જડ રાખે અને પ્રવચન રોજ સાંભળે. શરીર પોતાનું ગણીને શરીર ઉપરનો મોહ, એની જાળવણી સાવધાની બીજું એવું ને એમ રાખે. શિયાળો આવ્યો તો કે અડદિયા ખાવ, સારામાં સારા ક્યાં બને તો કે કાઠિયાવાડમાં, તમને ખબર નહીં હોય, જામનગરમાં સારામાં સારા બને, ખબર છે? જામનગર બાજુનું ઘી બહુ સારું. ગુરુદેવ કહેતા હાથમાં કામ નખમાં ફા વાગે, એવું કઠણ સોલિડ ઘી થાય જાય. બધું બાર બાર મહિનાનું ઘી ભરી જ દે છે લોકો સગવડતા વાળા. પછી આ જામ ખંભાળિયા, જામ જોધપુરથી એની બાજુથી મગાવે. એ બધું ગામડાનું ઘી ત્યાં જામનગરમાં આવે, અડદિયા પણ બધા મસાલા નાખીને, ગરમ મસાલા નાખીને લોકો બનાવે. અને હું શો મગાવે પણ ખરા સોનગઢમાં, જામનગરનો અડદિયા સોનગઢ ખાવા મળે. કોઈને ત્યાં જઈએ તો પછી કાંઈ નાસ્તા પાણીમાં શિયાળો હોય ને તો અડદિયા જોવા મળે. શરીર સારું રહીએ, શિયાળામાં ખાધું હોય તો 12 મહિના એનો કસ પૂરે. એ શરીર ઉપરનું પોતાપણું, કુટુંબ પરિવાર ઉપરનું પોતાપણું, સંયોગો સંપત્તિ ઉપરનું પોતાપણું, આબરૂપ્રીતિ ઉપરનું પોતાપણું, એ બધા જે મોહના નિમિત્તો છે ત્યાંના પરિણામો એમને અકબંધ રહીએ, એવા ને એવા રહીએ, એમાં કાંઈ ફેર ન પડે. એમાં કોઈ નિરસતા ન આવે. ઉપશમ એટલે નિરસતા અને વૈરાગ્ય એટલે ઉદાસીનતા, એ બે સાથે રહે છે. એ આવે નહી તો જ્ઞાન પ્રાપ્તિ છે થાય નહી. ધારણા જ્ઞાન ની પ્રાપ્તિ થાય એ તો કઈ છે નહી, એ વસ્તુ જ નથી, એ તો અવસ્તુ છે. અધ્યાત્મમાં એ વસ્તુ નથી પણ અવસ્તુ છે. એટલે એને શૂન્ય કીધું છે કૃપાળુદેવે, એ તો શૂન્ય છે. એટલે એમ કે જો કોઈ સત્પુરુષનો યોગ બને તો જ્ઞાનની યાચના કરવાની જરૂર નથી, જ્ઞાન માગવાની જરૂર નથી. તું તારા રોજિંદા જીવનમાં દર્શનમાં ઘટાડજે, તારો મોહ ઘટાડજે. એટલે તારું પોતાપણું છે ને એ પાતળું પાડજે. પોતાપણાની પકડ તારી જોતો કે વિષય ને એ પાતળું પાડતો. જ્ઞાન પ્રાપ્તિ આપોઆપ છે, નહીતર જ્ઞાન પ્રાપ્તિ કોઈ રીતે સંભવિત છે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ એટલે પ્રાપ્ત થઈ. વૈરાગ ઉપશમ પ્રાપ્ત થઈ એમ ન લીધો, યોગ્ય પ્રકારે પ્રાપ્ત થઈ. હા, એટલે શું? અયોગ્ય પ્રકારે પણ વૈરાગ્ય ઉપશમ કોઈ જીવોને આવે છે, અને એ તો થઈ દીક્ષાઈ લઈ લે છે, ઘર છોડીને જંગલમાં જવા આપણે ગયેલા છે, અયોગ્ય પ્રકારે ને. એ ફક્ત વૈરાગ્ય આવેલો હોય છે, વૈરાગ ઉપશમ આવેલા હોય છે અયોગ્ય પ્રકારે. યોગ્ય પ્રકારે એટલે જ્ઞાનીના માર્ગે જે ક્રમે કહ્યું છે તે ક્રમે યોગ્ય પ્રકાર છે. પરિભ્રમણની ચિંતન આવે ત્યારે ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય, અને ત્યાર પછી પૂર્ણતાનું લક્ષ આવે, અને લક્ષ આવે ત્યારે સંવેગની ઉત્પત્તિ થાય. સમસંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા જે છે ને સંવેગ દર્શનના લક્ષણો, સંવેગની ઉત્પત્તિ પૂર્ણતાના લક્ષ્ય થાય છે. અને ત્યારે સંવેગની ઉત્પત્તિ થાય છે ત્યારે ગુરુદેવ એમ કહ્યું કે ત્યારે શરૂઆત થાય છે પૂર્ણતાના લક્ષ્ય. શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત, કેમ કે એ વખતે સંવેગની ઉત્પત્તિ થાય છે, અને દર્શનમો યથાર્થ પ્રકારે મંદ થાય છે. એટલે યથાર્થ પ્રકાર આમાં જરૂરી છે. શું કહ્યું કે તે યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમ પાત્રતા આવી. દર્શનમોનો અનુભાગ ઘટ્યો, જ્ઞાન આત્મજ્ઞાનની વાત ઝીલવા માટે નિર્મળ થયો, તૈયાર થયો, અને ચારિત્રના રાગમાં રસમંદતા આવે છે, જેને ઉપશમ કહેવામાં આવે છે. રસમંદ થયો, રાગમંદ થયો નહીં, રાગ રસમંદ થયો, એ બીજી વાત થઈ ગઈ. ત્યારે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. એની યથાર્થ વિચારણા ચાલે છે એટલે વ્યવસ્થિત રીતે મુમુક્ષુતામાં કેવી રીતે કામ થાય છે એની સૂઝ આવે છે. એ વિચાર થયો અને એના ફળમાં જ્ઞાન પ્રાપ્તિનું ઉત્પન્ન થાય છે, જ્ઞાન પ્રાપ્તિ બને છે. જ્યાં સુધી ઓછી ઉપાધિ વાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિ વાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અને વર્ધમાન થતી નથી. આ તો અનુભવ સિદ્ધ બધાને થાય એવી વાત છે કે જે વૃત્તિઓ મુંબઈમાં રહીએ છે એ ઓછી ઉપાધિ વાળા ક્ષેત્ર નિવૃત્તિ ક્ષેત્રમાં એ પરિણામ નથી રહેવાના. તમે સોનગઢ રહ્યો અને મુંબઈ રહ્યો એમાં ઘણો મોટો ફેર છે. હા, એમાં શું કેવું છે કે મોટા ભાગે ઉપાધિ વાળા ક્ષેત્રે એટલે મોટા શહેરની અંદર શા માટે માણસો જાય છે કે આર્થિક હેતુથી જાય છે. પેલા તો આજીવિકાના હેતુથી અહીં આવેલા હોય છે, પછી પૈસો વધતો જાય છે, એમ રસ વધતો જાય છે, રસ વધતો જાય છે, એમ પૈસો વધતો જાય છે, એમ જયારે હારોહાર બે પેરેલલ ચાલતું જાય છે ત્યારે આખી જે સદવૃત્તિઓ છે એ મોડી પડી જાય છે, અથવા એ સદવૃત્તિઓ વર્ધમાન થતી નથી. એટલે માનો કે કોઈ મુમુક્ષુ નાના ગામમાં રહેતો હોય તો એને મોટા ક્ષેત્રમાં ઉપાધિ વાળા ક્ષેત્ર જવાની ઈચ્છા ન કરવી, માર્ગદર્શન એ આપે, કેમ કે ત્યાં ઘણું જોવા મળે છે. આટલું મળે તો હજી આથી મળે, આથી વધારે મળે તો આમ થાય, ત્યાં વધારે મળે તો આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય. પેલા તમે રહેવાની વ્યવસ્થા નહોતી તો ગમે તેમ રહેતા હતા કોઈની સાથે, પછી એકાદી રૂમ લીધી, પછી જરા મોટી જગ્યા લીધી, પછી મોટી જગ્યા લીધી, આમને એમને એમને મૃત્યુ જાય. તમારા પરિણામો એ બાજુ જ લાગ્યા રહી. આત્મકલ્યાણના વિષયમાં કાંચ બુડે નહીં પછી, કેમ કે ઓલો રસ છે એ રસ મલિનતાને લાવે છે, જ્ઞાનની નિર્મળતાને રોકી લે છે, આવરણ કરે છે. અને આ બધો વિષય જ્ઞાનની નિર્મળતામાં આવે છે, એ નિર્મળતાને આવરણ કરે છે. એટલે નિર્મળ વસ્તુ જે છે એ સમજાતી નથી, પકડાતી નથી, એમ વાત છે. એટલે મુમુક્ષુ એ સમજપૂર્વક ઉપછી ઉપાધિ વાળા ક્ષેત્રે જો પેટ ભરવા જેટલું મળતું હોય તો વધારે મેળવવાની ઈચ્છાથી કે કલ્પનાથી, કલ્પના શબ્દ લીધો છે, કારણ કે મળે છે અને નહીં મળે કઈ ખાતરી તો નથી કે મળવાનું છે, કારણ કે એમને જિંદગી વહી જાય છે. વિશેષ મળવાની કલ્પના એ મુમુક્ષુએ જવું નહીં. ક્યારે જવું? કોઈ અલૌકિક વિશેષ અલૌકિક હેતુ હોય તો, એટલે મર્યાદા અપેક્ષા રાખે, અપવાદ રાખો. કોઈ વખત એવું હોય કે કોઈ જ્ઞાની પુરુષ કોઈ પ્રારબ્ધ યોગે એવા ક્ષેત્રે વસતા હોય, જેમ કે કૃપાલદેવ પોતે તે મુંબઈ વધારે રહેતા હતા, તો સત્સંગના હેતુથી કોઈ ત્યાં જાય એનો વાંધો નથી. સત્સંગના હેતુથી તો એ જ્યાં હોય ત્યાં જવામાં વાંધો નથી. પછી એને ઉપાધિ વાળું ક્ષેત્ર, મોટું ક્ષેત્ર, નાનું ક્ષેત્ર એ કઈ લાગુ પડતું નથી, કેમ કે એનું લક્ષ્ય એક જગ્યાએ છે કે મને સત્સંગ મળે છે. તો એ અલૌકિક હેતુ છે. અલૌકિક હેતુ આત્મકલ્યાણનો હેતુ, તે અલૌકિક હેતુ છે. અને શારીરિક અનુકૂળતાઓનો હેતુ, તે લૌકિક હેતુ છે. પછી એમાં કુટુંબના કાર્યો હોય, નાત જાતના કાર્યો હોય, દેશના કાર્યો હોય કે પોતાના અંગત કાર્યો હોય, એ બધા લૌકિક હેતુમાં જાય છે. એક આત્મકલ્યાણનો હેતુ એટલે ઈરાદો, એ અલૌકિક છે. એ ઈરાદાથી તમને જવાની છૂટ છે, એટલે એ અપવાદ એમને રાખ્યો છે. કેમ કે પોતે મુંબઈમાં રહેતા હતા. અને કોઈ કોઈ મુમુક્ષુ સુભાગભાઈ જેવા અલૌકિક હેતુથી સત્સંગ વર્ષે પણ આવતા હતા. બધાને તો નહોતા આવવા દેતા એ, કેમ કે એક તો પોતે બહુ પ્રવૃત્તિમાં રહેતા હતા, બીજું કે શંકાનું કારણ બહુ બને. એ સત્સંગમાં તો બહુ સરસ વાત કરે છે, પણ દુકાને પાછા જાય છે ત્યારે આમ આખું બીજું દેખાય છે, એટલે એને શંકા પડે. શંકા પડે એટલે એનો ઉપદેશ ચડે નહીં, શંકાનું કારણ બને. મોટા ભાગે તો ત્યાં આવવાની રજા જ નહોતા આપતા, અહીંયા આવવાની આજ્ઞા નથી એમ કહી દેતા. પણ સુભાગભાઈ જેવા પાત્ર જીવોને આવવા પણ દેતા હતા, તમારે આવવું હોય તો આવો, કેમ કે એને ખબર છે કે મને ગમે એ પરિસ્થિતિમાં જોશે આને શંકા નહીં પડે, આને ફેર નહીં પડે. એટલા માટે એટલે કોઈ વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિ વાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી એટલે ત્યાં જવાથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે. એટલે આત્મકલ્યાણની વૃત્તિ જે છે એ મોડી પડી જાય છે, અથવા કઈક થોડી ઘણી વૃત્તિ હોય તો એ વધતી નથી, એવી પરિસ્થિતિ બને છે. એનું કારણ એ છે કે જીવ સંઘની અસર તરત લઈ લે છે. તો સત્સંગ છે એ અલૌકિક હેતુનો વિષય છે, બાકી સત્સંગ ન હોય તો અસત્સંગ અને કુસંગ એનાથી અહીંયા ઘેરાઈ જાય છે. જીવ ચારે બાજુનો ઘેરો ખાયેલો છે અસત્સંગ અને કુસંગે, તો જીવને અને એની અસર આવ્યા વિના રહેતી નથી, જાણે અજાણે પણ આવી જાય છે. અને એટલા માટે ત્યાંથી દૂર રહેવું એક વિવેક છે, ત્યાંથી દૂર રહેવું એક વિવેક છે. પછી છેલ્લે તો એમણે યોગ વાસિષ્ઠ માટે લખ્યું છે યોગ વાસિષ્ઠના પ્રથમના બે પ્રકરણ એટલે મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ, અને તેવા ગ્રંથોનો મુમુક્ષુ એ વિશેષ કરીને લક્ષ કરવા યોગ્ય છે. મુમુક્ષુતા કેવી હોય, મુમુક્ષુતામાં વૈરાગ્ય ઉપશમ કેવા હોય, એ બે પ્રકરણમાં રામચંદ્રજીના નિમિત્તે બહુ સારો વિષય ચાલ્યો છે યોગ વાસિષ્ઠ ગ્રંથમાં. અને મુમુક્ષુ એ વાંચવા જેવો પણ છે, એટલે ક્યારેક ભલામણ કરતા હતા. સિદ્ધાંત શાસ્ત્રો ઘણા છે, ઉપદેશબોધના શાસ્ત્રો ઓછા છે, એટલે આ અન્યમતનું શાસ્ત્ર પણ ઉપદેશબોધ તો જે એમાં છે એ પણ સર્વજ્ઞ અનુસાર છે, કેમ કે એ મત પણ સર્વજ્ઞની દિવ્યધ્વનિમાંથી નીકળ્યો ને. આદિનાથ ભગવાનના વખતથી જુદા જુદા મતો નીકળ્યા, એમાં કોઈએ કોઈ કોઈ વાત પકડી કે પોતાના ગ્રંથોમાં લીધી, એવી વાતો બીજાના ગ્રંથોમાંથી પણ મળે છે. અને જૈન ગ્રંથોમાં એ વ્યવચ્છેદ થઈ ગયું હોય, કેમ કે બધા ગ્રંથો રહ્યા નથી, તો જ્યાંથી મળે ત્યાંથી લેવી. એ અન્ય મતના છે એમ પહેલેથી ભડકવાની જરૂર નથી, કેમ કે એમાં છે વિતરાગ વાણી છે, પછી એની આજુબાજુ એ ગડબડ કરી એને આપણે દૂર કર્યો એ વિચારવાનું નથી, એનો સિદ્ધાંત વિચારવાનો નથી, ઉપદેશ કરવાનો નથી. એમ કેમ કે સર્વજ્ઞ અનુસાર ઉપદેશ એ લોકોએ ઝીલો ને ગમ્યો ને એને સિંગરો ને એને રાખ્યો, તો એનો અનાદર ન થાય. એનો અનાદર એટલે વિતરાગ ને ઉપદેશ નો અનાદર થઈ ગયો પાછો ઇનડાયરેક્ટલી, એમ નહીં થવું જોઈએ.